તારીખ 3/1/1991 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 118.
આચાર્ય માટે એમ લખ્યું હોય પૈસા માટે કેટલું ઓલા કર્યો છે એ જ વાત. પિતા હા દાદા હા થઈ ગયા છે ને સર્વ ગુણોમાં જ્ઞાન મુખ્ય ગુણ છે અને સ્વપર પ્રકાશક છે. એ ગુણ એક જ એવો છે કે જે સ્વપર પ્રકાશક છે. બીજા ગુણમાં કોઈ એવી શક્તિ નથી. સ્વપર પ્રકાશક શક્તિ મારી એવી શક્તિ જ્ઞાન છે. બીજા ગુણમાં તેવું તેનું વિશેષ ગુણ છે. જ્ઞાનની અગ્રતામાં પછી વસ્તુ જાણવાની છે. ભલે સમકાળ જ્ઞાન જ્ઞાન અને જ્ઞેય વાત કરે જ્ઞાનપૂર્વક મેં જણાય છે. જ્ઞેયપૂર્વક જ્ઞાન નથી, જ્ઞાનપૂર્વક ત્યાં પણ જ્ઞાનની હયાતી વિશિષ્ટપણું કરાવે છે અથવા તો પોતાનું ઊંધુંપણું રાખે છે. એવું જ્ઞાનનું સ્થાન લે અને જ્ઞાનનું સ્થાન ઊર્ધ છે. પરંતુ લે લુપ્તતાને વશ નિયાકાર જ્ઞાન મુખ્ય થાય છે. લે ઉપર આકર્ષણ હોવાથી સુખ બુદ્ધિ જ્ઞેયોમાં હોવાથી બિંદુ પદાર્થમાં જ્ઞાન છે. નિરાકાર જ્ઞાન મુખ્ય થઈ જાય છે. જ્ઞાન સામાન્ય મુખ્ય થવું જોઈએ એના બદલે નિરાકાર જ્ઞાન મુખ્ય થાય છે. નહીં લુપ્તતાને વશ નિરાકાર જ્ઞાન મુખ્ય થાય છે. તેમાં જ્ઞાન વેદન એટલે સામાન્ય જ્ઞાન પ્રસિદ્ધ હોવા છતાં પણ પૂરોભૂત થઈ જાય છે. પ્રગટ તો છે જ્ઞાન સામાન્ય અને જ્ઞાન સામાન્યમાં વેદન છે તે પ્રસિદ્ધ હોવા છતાં તે પૂરોભૂત થઈ જાય છે. વિકૃત રીતે એનું વેદન અનુભવ કરવામાં આવે છે કે હું આને વેદું છું, ઠંડીને વેદું છું, ગરમીને વેદું છું. વેદન તો છે, વેદન વગર તો ગરમીને વેદું છું, ઠંડીને વેદું છું એ વાત ક્યાં નહીં. ગળપણને વેદું છું, સાતાને વેદું છું. વેદવાનું કામ તો થાય જ છે પણ વિકૃત રીતે થાય છે. જ્ઞાન વેદન ત્યાં એને પોતાને અનુભવમાં આવતું નથી એ ચિંતાઈ જાય છે. પર વેદનના અધ્યાત્મ રીતે જ્ઞાન સામાન્ય છે તે જ્ઞાન નું અંતર ત્યાં જ્ઞાનની વેદનરૂપ પ્રસિદ્ધિ વડે કંઈક એ વિશે નથી વિચાર લાવ્યો. એ જ્ઞાનનું પ્રકરણ ત્યારે છે કળશિકા. કળશિકામાં 126 વર્ષની ટીકા કરતા સાધનું જીવન કેવું છે. અંતરંગમાં કળશિકા રાજ ને ભંજન કર્યા, ચૈતન્ય માત્ર જીવનું સ્વરૂપ જ્ઞાન કર્યું, નાન ગુણ માત્ર પોતે, તો એવું જે વિજ્ઞાન કર્યું શેનાગડે ભંજન કરી અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ અનુભવ દ્રષ્ટિથી જો પોતાના જ્ઞાન ને ગ્રહણ કરવામાં આવે તો વેદન ગ્રહણ થશે, તો ભિન્ન પડી જશે. રાગાદી અશુદ્ધ ગુણો પણ ચેતન જેવું દેખાય છે, તેથી અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી રાગાદી પરિણામના કારણે જ્ઞાન અસૂક્ષ્મ દેખાય છે. પરિણામના કારણે જ્ઞાન અશુદ્ધ એમ દેખાય છે, તો પણ જ્ઞાન પણ માત્ર જ્ઞાન છે, દાદાજી અશુદ્ધ પણ છે, એમ અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી તેને જુદા જુદા. જ્ઞેયબુદ્ધતાના વશે જ્ઞેયાકાર જ્ઞાન મુખ્ય થાય છે, અને તેમાં જ્ઞાન વેદન પ્રયોગભૂત થઈ જાય છે. પ્રસિદ્ધ હોવા છતાં પણ જો પ્રસિદ્ધ ન હોય તો લક્ષણ છે પકડાય નહીં. જો જ્ઞાન લક્ષણ પર્યાયમાં પ્રસિદ્ધ ન હોય જ્ઞાન વેદન, તો પ્રસાદ્યમાન એવું જે દ્રવ્ય છે એ પ્રસિદ્ધત્વ અને પ્રસાદ્યમાનત્વનો કોઈ સંબંધ રહેતો નથી. જ્ઞાન વેદન છે તે પ્રસિદ્ધ. ત્યાં જ્ઞાનની વેદનરૂપ પ્રસિદ્ધિ વડે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરીને વિશેષપણે એમાં ભાવાનુભૂત થઈને નિરાકાર જ્ઞાનને ગૌણ કરવારૂપ વિધિ વડે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે, તે પ્રકારે અંતરંગમાં સ્વભાવના આધારે પ્રવર્તન થાય તો તે જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. કેમ કે સ્વ પણ એ વેદાચો જ્ઞાન છે, આત્મા છે. આ વિષય સ્વ પણ એ વેદાચો જ્ઞાન છે, આત્મા જ છે, અને જ્ઞાનાનુભૂતિ છે જ આત્માનુભૂતિ છે, આત્માનુભૂતિ છે તે જ એ વિષય. એટલે મુખ્ય ગૌણ કરવામાં જ્યાં સુધી નિરાકાર જ્ઞાન મુખ્ય છે ત્યાં સુધી પ્રયોજનની સિદ્ધિ નથી, ત્યાં સુધી જ્ઞેય લુપ્તતા થઈ જશે. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરીને જ્ઞાતા જ્ઞાનનો કરવો એ વિધિ છે, એ રૂપ વિધિ વડે એ વિધિનો વિષય છે. વિધિનો વિષય પર્યાયમાં છે એ રીતે, અને વિધિનો વિષય છે એ પ્રોસેસ છે. ત્રિકાળીના ધર્મનો અવલંબન રાખીને
બરાબર
એટલી વાત સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરીને નિયાકાર જ્ઞાનનો ગૌણ કરવાનું વિધિ વડે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે તે પ્રકારે અંતરંગમાં સ્વભાવના આધારે પ્રગટ થાય. કેમ કે સ્વપણે વિદાનું જ્ઞાન છે, આત્મા છે. જે સ્વપણે અનુભવાય છે જ્ઞાન, સ્વપણે અનુભવાય છે આત્મા છે, એમાં કઈ વિકલ્પ કરવા જેવો નથી. દ્રવ્યુણ પર્યાયનો વિકલ્પ કરે છે, પણ દ્રવ્યુણ પર્યાય તો તમે બંધારણ સમજાવવા માટે કઈ નથી. હવે વસ્તુને સાધવામાં એ પંચાતની જરૂર નથી. જે તમે વસ્તુનું સ્વરૂપ સમજાવવા માટે વાત કરી હતી, હવે એ વસ્તુ સાધવાનું પ્રકરણ ચાલે છે. એ વસ્તુનું સ્વરૂપ સમજાવવાનું પ્રકરણ નથી ચાલતું, એ પ્રકરણમાં એ વિષય નથી. જ્યાં જે વિષય નો હોય એ વિષયની વચમાં દાખલ કરો, તો કેવા ઘરની વાત કરી તે સમજાય. હવે અહીં એવો તર્ક પણ સંભવિત છે કે આત્માને નિયમસારમાં પરમ પરિણામી ભાવ લક્ષણ કરે છે. વાંધો પડે છે કે મારો ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાનનો છે, મારો ઉપયોગ માર્ગપણ છે, વૈર્મુખ થયેલો છે, એમાં લક્ષણ કેવી રીતે મેળ થાય એવું તો આત્મા છે ને. પત્રિકાળી લક્ષણ લેવું તો પછી એનો કઈ આધાર છે કે હા નિયમસારમાં એ વાત છે. એવો શબ્દ પ્રયોગ છે, પરમ પરિણામી ભાવ લક્ષણ કારણ પરમાત્મા, લક્ષણ શબ્દ. લક્ષણ શબ્દના બે અર્થ થાય છે. એક લક્ષણ એટલે ચિહ્ન, લક્ષણ એટલે સિમ્પટમ જેને કહીએ ચિહ્ન, અને એક લક્ષણ નો અર્થ સ્વરૂપ થાય છે. સ્વભાવ કહો કે સ્વરૂપ કહેવાય. સ્વરૂપના અર્થમાં પણ વપરાય છે, એ સ્વરૂપે છે એમ કેવું હોય તો એ લક્ષણ શબ્દ વપરાય છે. કેમ કે પરમ પરિણામી ભાવ સ્વરૂપ છે આત્મા, કેવો છે પરમ પરિણામી ભાવ સ્વરૂપ છે, સ્વરૂપ નો અર્થ કરવો. એનું ચિહ્ન નો અર્થ કરવો, કેમ કે આ પરમ પરિણામી ભાવ તો કોઈ બારમા ચિહ્ન જ નથી. વળી અહીં એવો તર્ક પણ સંભવિત છે કે એટલે આ પ્રશ્ન આવે છે ગ્રંથમાં, તો ભાષાની દ્રષ્ટિએ લખાય તો એવો પ્રશ્ન આવે છે કે આત્માને પરમાગમમાં પરમ પરિણામી ભાવ લક્ષણ કયો છે, કયા પરમાગમમાં નિયમ સારા, અને તે નિશ્ચયનો વિષય છે. વળી પાછળ પરમ પરિણામી ભાવ શાનો વિષય છે, એ નિશ્ચયનો વિષય છે. અને જયારે ઉપયોગ લક્ષણ તો વ્યવહારનો વિષય છે. શું પસંદ છે ઉપયોગ લક્ષણ કર્યો એ વ્યવહારના વિષયમાં જાય છે, અને પરંપરાના ભાવ લક્ષણ કર્યો નિશ્ચયના વિષયમાં જાય છે. અમે તો નિશ્ચય લાગીએ છીએ, નિશ્ચય પક્ષ કરવા વાળા છે. અમારે કઈ વ્યવહારનો પક્ષ કરવો નથી, વ્યવહારનો સામે અમારે નથી. આ એક પ્રશ્ન આવે તો ઉક્ત બે લક્ષણ માંથી કયું લક્ષણ તરીકે ગ્રહણ કરવા યોગ્ય છે, આ પ્રશ્ન કરો. પરમ પરિણામી ભાવનું લક્ષણ તરીકે અમારે પકડવું કે અમારે ઉપયોગ લક્ષણને લક્ષણ તરીકે પકડવું, کیوں پکڑو પ્રકરણ ચાલે છે ઓળખાય તો નિશ્ચય નો પક્ષ થાય અથવા એવો પ્રશ્ન છે શા માટે નિશ્ચયના વિષયભૂત લક્ષણ ને સાધન ન બનાવવું પક્ષ વ્યવહાર ને કરતા નિશ્ચયનો પક્ષ કરવા યોગ્ય છે ઉપયોગ લક્ષણ ને મુખ્યતા કરવા યોગ્ય નથી આવો પ્રશ્ન આવે પરંપરાના ભાવ લક્ષણ ને મુખ્ય કરો ઉપયોગ લક્ષણ ને ગૌણ રાખો ભલે બે લક્ષણ ની વાત કેમ તો આ નિશ્ચય છે આ વ્યવહાર છે અમારા નિશ્ચય ની મુખ્યતા એવી રીતે લઈ જાય છે વિષય ને ખેંચે છે બીજી રીતે તેનું સમાધાન આત્માને ઓળખવા માટે તો પ્રસિદ્ધ ઉપયોગ લક્ષણ જ સાધન છે જ્યાં આત્માને ઓળખવા માટેનું સ્ટેજ છે એવા જીવને તો પ્રસિદ્ધ ઉપયોગ લક્ષણ જ સાધન છે નિયમસારમાં કહ્યું છે ને
આ બંધારણની વાત આવે ઉપયોગ લક્ષણ કીધું બંધારણની વાત આવે
ઉપયોગ લક્ષણ ઓળખવા માટે છે ઉપયોગ જે લક્ષણ છે એ પ્રસિદ્ધ લક્ષણ છે અને ઓળખવામાં તો પ્રસિદ્ધ ચિહ્ન હોય કામ ના આવે ને અપ્રસિદ્ધ ચિહ્ન ઓળખવામાં કેવી રીતે કામમાં આવે પ્રેક્ટિકલ સાઈડ થી વાત છે હોવી જોઈએ નીચે ખુલાસો કર્યો છે બીજા પેરેગ્રાફમાં કે નિયમસાર આદિ ભાવના પ્રધાન શાસ્ત્રમાં આત્માને પારિણામિક ભાવ લક્ષણ કયો છે ત્યાં પારિણામિક ભાવની ભાવનાનો વિષય ચાલે છે આત્માને ઓળખાણ કરવાનું ત્યાં પ્રકરણ નથી સમયસારમાં આત્માને ઓળખાવાનું પ્રકરણ ચાલે છે માટે ત્યાં ઉપયોગ લક્ષણ થી વાત કરી આચાર્ય એક આચાર્ય થી બીજા આચાર્ય વિરુદ્ધમાં જાય નહીં ક્યાં કે એક આચાર્ય એમ કે જ્ઞાનને લક્ષણ તમે કરીને સાધન કરીને આગળ વધો બીજા આચાર્ય એમ કે તમે પરંપરાના ભાવના લક્ષણ કહો હું તો ખરું તો કહ્યું છે એક પોતાની ભાવના ભાવી છે આચાર્ય મહારાજ પોતે આત્માને ઓળખીને ઓળખ્યા પછી અનુભવ કરીને અનુભવ કર્યા પછી વિશેષપણે સ્વરૂપમાં સ્થિર થઈને જે સ્થિરતા છે એથી વિશેષ સ્થિરતા થવા થયા શાસ્ત્ર આચાર્ય કે આ શાસ્ત્ર નિયમસાર શાસ્ત્ર મેં મારી ભાવના માટે રૂપ્યું છે ખુલાસો કર્યો છે કોઈ સંજોગોમાં ન કરે અથવા એવી ગાથા લખેલી આત્મા નો આવે ને થઈ જાય સમજવા વાળાને ખ્યાલ આવવો જોઈએ આ ગ્રંથ પ્રકરણ શું છે આ ગ્રંથમાં કયા પ્રકરણ થી આ આખો ગ્રંથ ની રચના થઈ છે આવે છે એમને ઓળખવાનું બાકી રહ્યો નથી માટે ત્યાં એ વાત ના આવે ઉપયોગ લક્ષણ ભાવનામાં પરિણામે ભાવની ગુણ જ ચાલતી હોય એ ભાવનાનો વિષય થાય એ ચર્ચા કરે છે આમની ચર્ચા ચાલેલી છે તાર પછી તો ઘણા વર્ષે આ પુસ્તક લખ્યું છે ચર્ચા બહુ વહેલા ચાલેલી છે હિંસાના લક્ષણ તરત તો ઘણા ઓછા હોય ને બહુ આત્માને ઓળખવા માટે તો પ્રસિદ્ધ ઉપયોગ લક્ષણ જ સાધન છે ઉપયોગ લક્ષણ દ્વારા જેની ઓળખાણ કરવાની છે તે પરિણામી ભાવ સ્વરૂપ લક્ષ આત્મા છે અહીંયા તો એ લક્ષ છે લક્ષણ નથી પરિણામી ભાવ લક્ષણ કહ્યું તે તો લક્ષ છે અહીંયા ઓળખવા માટેની ચીજ છે અને ઓળખવા માટેનું ચિહ્ન છે તે ઉપયોગ છે ઉપયોગ લક્ષણ દ્વારા જેની ઓળખાણ કરવી છે તે ઓળખવાનું ચીજ બીજી છે ઉપયોગ બીજો છે બે એક નથી ઉપયોગ લક્ષણ દ્વારા જેને ઓળખાણ કરવાની છે તે પરિણામિક ભાવ સ્વરૂપ લક્ષ્ય છે, તે આત્મા છે. ઉપયોગ લક્ષણ પર્યાયમાં છે, ઉપયોગ લક્ષણ તો પણ જાણનાર તે હું એવી ઓળખાણમાં અનાદિનું પર્યાય માત્રનું અવધારણ હતું તેનો નિષેધ છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. સ્વપણામાં શું થયું કે હું જ્ઞાન માત્ર, આટલી વાત છે. કેટલી? ફક્ત
જ્ઞાન માત્ર.
હું જ્ઞાન માત્ર, એમાં જે જ્ઞાન માત્ર માં હું પણ આવ્યું ને, તેમાં અત્યાર સુધી માત્ર પર્યાય પણ એ પોતાને પર્યાય જેટલો મેં જેવડો ઉદાહરણ કરતો હતો એનો નિષેધ થઈ ગયો. એમાં દ્રવ્યવાદી માત્ર પર્યાય ન રહી, પર્યાય નો નિષેધ નથી, પર્યાય માત્ર જેટલો માનવાનો નિષેધ છે. મિથ્યાત્વ શેમાં છે? પર્યાય માત્ર પણ એ માનવામાં મિથ્યાત્વ થાય છે. પર્યાય મને સ્વીકારવા માટે એ મિથ્યાત્વ નથી થતું, અનુભવ કરનાર પર્યાય. પણ પર્યાય જેવડો ને જેટલો તે વિચાર કરે એનો નિષેધ છે એ વાત. ઉપયોગ લક્ષણ દ્વારા જેની ઓળખાણ કરવી છે તે પારિણામિક ભાવ સ્વરૂપ તો લક્ષ્ય છે, આત્મા છે. જો કે ઉપયોગ લક્ષણ પર્યાયમાં છે તો પણ જાણનાર તે હું એવી ઓળખાણ, હા હું પણ આવ્યો ને ત્યાં ગ્રહ રહ્યો, જાણનાર ભલે પર્યાય પણ હું જાણનાર એમ ગ્રહ આવી ગયો એવી ઓળખાણમાં અનાદિનું પર્યાય માત્ર નું અવધારણ થતું હતું. પર્યાય જેટલો જેવડો જ હું એવું જે થતું હતું એનો નિષેધ થઈ ગયો, તો તેનું નિરાકરણ થઈ ગયું. અને સ્વભાવ પોતા રૂપે ભાસે છે, ત્યાં પર્યાય પોતા રૂપે નથી ભાસતી, પણ પર્યાયમાં સ્વભાવ પોતા રૂપે ભાસે છે. ભાસે છે તે ભાષણ કરનાર પર્યાય છે, પણ એમાં સ્વભાવ પોતા રૂપે ભાસે છે. પર્યાય પોતે તો સૂત્રકારી સ્વભાવ રૂપે નથી, અને પર્યાયમાં સ્વભાવ પોતા રૂપે ભાસે. પર્યાય પર્યાય પોતા રૂપે ન ભાસે પણ સ્વભાવ પોતા રૂપે ભાસે, આ તો ખોટું ન થઈ ગયું કે નહીં? આ જ સમ્યક છે, આ સમ્યક નથી. અને સ્વભાવ પોતા રૂપે ભાસે છે, માત્ર પરલક્ષી વિચાર વાળા જ્ઞાનમાં અનુમાન અને કલ્પનાથી નિર્ણય કરવામાં આવે છે તેવો આ પ્રકાર નથી. જે અનુમાનથી અને કલ્પનાથી નિર્ણય કરે છે એમાં આ બધી ગડબડી ઉભી થાય છે એવી આ વાત નથી. પરંતુ યથાર્થ નિર્ણયમાં વાસ્તવિકતા છે. એટલે વાસ્તવિકતા છે. પોતાની જે શાશ્વત હયાતી છે તે શાશ્વત હયાતી રૂપે પોતે પોતાને ગ્રહણ કરી લે છે, એટલે તેમાં વાસ્તવિકતા છે. કલ્પના અને વાસ્તવિકતામાં મોટું અંતર છે. મોટું એટલે ઉત્તર દક્ષિણ નું અંતર છે. એક સત્ય છે ને એક અસત્ય છે, એટલું મોટું અંતર છે. લાગે ભળતી વાત, ખરેખર કલ્પના છે, તદ્દન જૂઠ છે, ભ્રમ છે, એટલું બધું અંતર છે સત્ય અને અસત્ય. કલ્પના અને વાસ્તવિકતામાં મોટું અંતર છે. એકમાં વિપર્યાસનો ઉદ્ભવ છે, બીજામાં યથાર્થતાનો ઉદ્ભવ છે. કલ્પનામાં તો વિપર્યાસનું પ્રગટપણું થાય છે, જ્યારે વાસ્તવિકતામાં તો યથાર્થતા પ્રગટ થાય છે. એટલો બધો ફેર છે સત્ય અસત્ય. નિયમસાર આદિ ભાવના પ્રધાન શાસ્ત્રમાં પછી બોલા ખુલ્લી વાત ખુલાસો કરીને કહ્યું આત્માને પારિણામિક ભાવ લક્ષણ કયો છે? ત્યાં પારિણામિક ભાવની ભાવનાનો વિષય ચાલે છે. આત્માને ઓળખાણ કરવાનું ત્યાં બિલકુલ પ્રકરણ નથી. એટલે શાસ્ત્રમાં છે, પણ કયા સ્ટેજની વાત ચાલે છે એ જ લક્ષ્યમાં ના રાખે. અને શબ્દો પકડીને પછી કોઈ કઈ વાત ક્યાંય લગાડી જાય, કોઈ વાત ક્યાંય લગાડી દે, એના જેવું થઈ જાય. શબ્દો પકડે એ તો યોગ્ય નથી. તે લક્ષ્યમાં લેવા યોગ્ય છે કે ત્યાં ઓળખાણ કરવાનું પ્રકરણ નથી, તે લક્ષ્યમાં લેવા યોગ્ય છે. વિવિક્ષિત વિષય અનુસાર અથવા તો પ્રકરણ અનુસાર શાસ્ત્રના કથનનો અર્થઘટન કરવું યોગ્ય છે. પ્રકરણ કાંઈ ચાલતું હોય અને બીજા પ્રકરણનો અર્થ લાગુ કરે, બરાબર નથી. એમાં તો મૂળભૂત થવાનું છે. વળી પારિણામી ભાવ લક્ષણ નિશ્ચયનો પક્ષ તો ઓળખાણ થતા બંધાય છે. અહીંયા કેમ લાગે ન થાય? કારણ કે અહીંયા તો ઓળખાણ થઈ નથી, પછી કેવી રીતે તમે તમે નિશ્ચયનો થતા કરો? પછી પક્ષનો મુખ્યતા આપશે ખરેખર નિશ્ચય. તે પહેલા કૃત્રિમતાથી પક્ષ કરવાના હેતુથી લક્ષ્યને ઓળખ્યા વિના લક્ષણરૂપ કલ્પના કરવાથી ઓળખાણ કેવી રીતે થાય? ભાવ તો વાંચતો નથી કે ધ્રુવ એટલે કેવો. આત્મા અનંત ગુણ નો પિંડ, પણ અનંત ગુણ નો પિંડ એટલે કેવો? એ તો અંધારામાં છે. પક્ષ કેવી રીતે કરશે? વિચાર કર્યો કે ભાઈ ત્રિકાળી ને મુખ્યતા કરવી, એનું ધ્યાન કોનો છે? મુખ્યતા કરવા માંગ્યા, ઓળખાણ કરવાની વાત રહી ગઈ. ઓળખાણ થવાથી મુખ્યતા થાય છે એ તો ખબર એમ નથી. ઓળખાણ સંબંધે આપોઆપ જ મુખ્યતા એની રહે એ રીતે મુખ્યતા કરવાની વાત છે. એ રીતે મુખ્યતા તો કરે ને, કરે ને મુખ્યતા કરે તો ઓળખાણ કરવાનું તો પડ્યું રહેશે. ઓળખાણ કરવાની તો પરિસ્થિતિ જ નહીં આવે. કેવી રીતે થાય છે? ન જ થાય, અર્થાત ન જ થાય.
લક્ષને લક્ષણ બનાવી દીધું,
લક્ષને લક્ષણ બનાવ્યું, તો ઓળખાણ તો વિધિની કાંઈ ખબર નથી. આપણે તો મુખ્યતા કરવી જોઈએ. લક્ષણ શબ્દ આવ્યો તો એની મુખ્યતા કરો. બે જગ્યાએ લક્ષણ શબ્દ છે, આપણે ત્રિકાળી મુખ્યતા કરેલી ધારણામાં ગોખી લીધી છે. આપણે ત્રિકાળી મુખ્યતા બધે કરી લીધી. આ તો લક્ષણની વાત છે, પણ અનુભવમાં એ વાત છે. એ વેદનનો વિષય ચાલતો હોય તો વેદનની મુખ્યતા છે, ત્યાં ત્રિકાળી ગૌણ થઈ જાય છે. ત્રિકાળીમાં વેદન નથી, અવલંબનના કારણે એને મુખ્ય કહ્યું છે. વેદનની અપેક્ષાથી ત્રિકાળીને મુખ્ય કહ્યું જ નથી કોઈ શાસ્ત્રમાં, ક્યાંય નથી એ વાત. એટલા માટે પ્રવલંબનામાં બે ગુરુ લેવાના છે, 514 અને 541. દ્રવ્ય નહી આલિંગિત એવી શુદ્ધ પર્યાય છે આત્મા. નહી આલિંગિત એટલે શું? વેદન દ્રવ્યમાં નથી તો પર્યાય લક્ષ્યમાં ત્રિકાળી છે, માટે એની મુખ્યતા કહી હતી. લક્ષ્યની અપેક્ષાથી મુખ્યતા હતી. પર્યાય પર્યાયમાં જ રહીએ છીએ. પર્યાય દ્રવ્યને હેલો અવલંબતી પણ નથી. અવલંબે છે એમ કેવું, એમાં લક્ષ્ય કરે છે એટલી જ વાત છે. જ્યાં પર્યાય વેદે છે તો લક્ષ્યનું ગૌણ છે, વેદન મુખ્ય છે. બહુ સરસ. વિચાર કોપીમાં એવી બધી વિતરક તરફ ચાલતી હોય ને ત્યાં પ્રશ્ન આપતો ઉપયોગ કરો તે લાલજી નો પૂછે છે. જ્ઞાન પર્યાયની વાત છે ને, જ્ઞાન નો અનુભવ એટલું જ અનુભવનીય છે જેટલું આ જ્ઞાન છે. તો ત્રિકાળી છે કે વર્તમાન છે, પણ અનુભવની વાત તો પર્યાયમાં હોય કે ત્રિકાળીમાં હોય, અનુભવની વાત ચાલે છે તો પછી પર્યાયને લાગુ પડે છે. અનુભવ અનુભવ એટલે વેદન, વેદન પર્યાયને લાગુ પડે છે, વેદન ત્રિકાળીને લાગુ પડતો નથી. છૂટું પડવા માટે વાતો જોવા છે. લક્ષણ દીધો એ દ્રવ ને આલિંગી નથી, પર્યાય તો પર્યાય જ રહે છે. ઉદ્યોગ લક્ષણ છે, લક્ષણ ને ઓળખનાર ને અનાદિનો વ્યવહાર ને પક્ષ છૂટીને યથાર્થ નિશ્ચય બન્યો, પક્ષ નિશ્ચય નો પક્ષ તો બંધાય છે. પક્ષ રહી જશે એવો ભય રાખવો પણ અસ્થાને છે. ઉપયોગ ને લક્ષણ માનતા વ્યવહારની નો પક્ષ થઈ જશે કે રહી જશે એવો ભય રાખવાની અહીંયા જરૂર નથી. કારણ કે લક્ષણ થી લક્ષ ઓળખાણું એટલે લક્ષણ ની મુખ્યતા થઈ અને લક્ષણ ગૌણ થઈ ગયું, મુખ્ય ગુણ નો વિષય યથા સ્થાન માં આવી ગયો એ ભય રાખવાની અહીંયા જરૂર. એ મુખ્ય ગુણ નો પણ ઉત્તર આવી ગયો. નિશ્ચય વ્યવહાર નું પણ સ્પષ્ટીકરણ આવી ગયું, મુખ્ય ગુણ નું પણ સ્પષ્ટીકરણ. પરાત્મે બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે, પરમાનંદ કારણ છે. આ વિશે પરાત્મે બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે, અંતર્મુખ થવામાં બીજું કોઈ કારણ નથી. જ્ઞાન છે જ્ઞાન, જ્ઞાન ને વેદે ત્યારે અંતર્મુખ થાય, એ સિવાય અંતર્મુખ થવાનું કોઈ પરિસ્થિતિ નથી. અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. કઈ રીતે જ્ઞાન કારણ છે? જીવનું જે પરાશ્રિત બહિર્મુખ ભાવે પરિણમન થઈ રહ્યું છે તેમાં બહિર્મુખ થવામાં જ્ઞાનનું માધ્યમ છે. જે પર પ્રકાશન થયું એમાં ખેતાનો જ્ઞાન પ્રતિ પદાર્થની ઝલક આવી પ્રતિબિંબ એવું જ્ઞાનમાં સન્મુખ થવાનું જ્ઞાન જ નિમિત્ત છે. તો અંતર જ્યાં ગાંઠ પડી ત્યાંથી ગાંઠ પડશે, ત્યાંથી આ બધું જે પાછું પણ ત્યાંથી જ આવવું પડશે. પરાશ્રય બુદ્ધિ છતી અંતર્મુખ થવામાં જ્ઞાન કારણ છે. કઈ રીતે? જીવનું જે પરાશ્રિત બહિર્મુખ ભાવે પરિણમન થઈ રહ્યું છે તેમાં જ્ઞાનનું માધ્યમ છે. બહિર્મુખ થવામાં માધ્યમ તો જ્ઞાન છે. જ્ઞાન દ્વારા જ અન્ય પદાર્થ નહીં થાય છે. બીજા તો જ્ઞાનમાં જ અન્ય પદાર્થ એ રૂપે પ્રતિભાસે છે. ત્યારે જ્ઞાન પોતાને ભૂલીને પરમીમાં તન્મયતાપૂર્વક આશ્રય અહંપણું ધારણ કરે છે. શું કરે છે? જ્ઞાન પોતાને ભૂલીને જે અન્ય જીવો ઝડપે છે એમાં પોતાનો તન્મય પણ કરે છે. પર પ્રવેશ ભાવ કહો, તન્મય પણ કહો, ચિંતા કહો, એકાગ્રતા કહો, એવો પરિણામ કરે છે. એને એકાંતે અહમ પણ ધારણ કર્યું. આ હું, આ હું, આ મારો કહ્યું કે આ હું એમ કહ્યું. એકાંતે અહમ પણ ધારણ કરે છે. પરમા સાવધાન થઈને પ્રવર્તે છે. પોતે પરમા સાવધાન થઈને પ્રવર્તે છે. તે જ્ઞાન પોતાનું સ્વરૂપ ઓળખીને જે પરમાં સાવધાન રહ્યું છે તે જ્ઞાન લક્ષણ દ્વારા, જ્ઞાન લક્ષણ દ્વારા, જો લક્ષણ એ પોતામાં કઈ જવું પડે એવું નથી, તે જ્ઞાન પોતામાં પોતામાં પોતાનું સ્વરૂપ ઓળખીને સ્વમાં સાવધાન થાય. જે પરમાં સાવધાન થતો હતો ત્યાં પોતાનું સ્વ પણ પોતામાં જણાયું. એટલે સ્વમાં સાવધાન થાય, પલટો મારીને સ્વસન્મુખ થાય છે. પોતાનું સ્વરૂપ ઓળખીને સ્વમાં સાવધાન થાય, પલટો મારીને સ્વસન્મુખ થાય. સાવધાન થતા સ્વસન્મુખતા આવે છે, પરમાં સાવધાન થતા પરસન્મુખતા આવે છે. એનો સિદ્ધાંત એ થયો કે જે જીવ પરમાં સાવધાન છે એ કદી અંતર્મુખ ન થઈ શકે. સાવધાન છે કે જ્યાં જ્યાં સુધી આ જીવને પરની સાવધાની વર્તે છે ત્યાં સુધી એને અંતર્મુખ થવું હોય તો થઈ શકે. પરની સાવધાની એને દિશાને બદલવા દે. આ બાજુની જે એની પરસન્મુખતાની દિશા છે એને આમને થવા દે, આમને આમ જ રહી જશે. આમ રહીને ભલે વિચાર એમ કરે મારે અંતર્મુખ થવું છે, સાવધાની છે એટલે આમ જ રહેશે. બે જગ્યાએ સાવધાની ન રહીએ, સ્વરૂપને પણ સાવધાની રહીએ અને સંયોગને પણ સાવધાની રહીએ, બે વાત કોઈ દિવસ એક સાથે બને. ચક્રવર્તી અંતરમાં સાવધાન છે, બહારમાં સાવધાન નથી. બહારમાં એને સાવધાની નથી એ વિશેષતા લાગે એવું દરિદ્રી હોય કે બે વચમાં કોઈ પણ મધ્યમ સ્થિતિ ના હોય, એ સ્વરૂપમાં જ સાવધાન છે, પરમાં સાવધાન નથી. એ જગ્યાએ સાવધાની કોઈ ની રે. જે જીવો પરમાં સાવધાન છે એ શાસ્ત્રમાંથી એમ વાંચે છે, સમજે છે કે સ્વરૂપમાં સાવધાન થવું જોઈએ, મારે અંતર્મુખ થવું જોઈએ. પણ સાવધાની જો પરની રિયા કરતી હોય તો સ્વરૂપ અંતર્મુખ થઈ જ ન શકે. જાણપણું નિષ્ફળ જાય, અંતર્મુખ થવું છે મારે એવું જે જાણપણું નિષ્ફળ જાય. તો પછી જેવો સ્વરૂપમાં સાવધાને કરે છે, સ્વરૂપાનુભૂતિમાં આવી ગયા, એ આપોઆપ જ બતાવે છે કે પરમાં સાવધાન નથી તો જ સ્વરૂપાનુભૂતિમાં આવ્યા છે. પરમાં સાવધાન હોય તો અંદર ક્યાંથી આવી શકે? માટે પર પદાર્થના કાર્યો વચ્ચે દેખાય તો પણ એમાં સાવધાન નથી. જે નિશ્ચયમાં જાગે છે તે વ્યવહારમાં થતા છે. જે વ્યવહારમાં જાગે છે તે નિશ્ચયમાં સુતા છે. એ સુતા છે ને જાગે છે એનો અર્થ શું છે? સાવધાનની વાત. જાગ્રત છે એટલે સાવધાન છે. ચોખ્ખી વાત છે. કોક વાર તો એ 15 દી પણ મૂકી દેવાની વાત આવે છે. શું બતાવે
છે?
સાવધાની છૂટી ગઈ છે. લોકો કેમ જોયું છે? મુંબઈ જે કાગળ લખાય છે, મુંબઈ ની દુકાને બેઠા છે, પ્રવેશ કર્યા છે. જુદી દુનિયાની પરમા સાવધાન થી પ્રવર્તે છે. દીર્ઘ જ્ઞાન પોતાનું સ્વરૂપ ઓળખીને સોમાં સાવધાન થાય, પલટો મારીને સ્વસન થાય છે. જ્ઞાન દ્વારા જ અંતર્મુખ થઈ શકાય છે. ન્યાય થી તરતું નથી થાય, પણ જ્ઞાન જ્ઞાન ને લીધે તો અંતર્મુખ થાય. જ્ઞાન પરને જાણે ને પરને વેદે એમ બહાર જાય છે. પરને જાણતા ને પરને વેદતા આ બાજુ લંબાઈ છે. પર્યાય તો સર્વ ક્ષેત્ર ના છોડી શકે, જ્ઞાન જેટલી કોઈ યોજના છે એ બધી આને માટે હોવી જોઈએ તો કામ થાય. એ વાત છોડીને કોઈ યોજનામાં પણ તેમ જ સિદ્ધ થાય છે કે જે ગુણ દ્વારા પરાન્મુખ થવાતું હોય તે જ ગુણ દ્વારા પ્રસન્મુખ થવાય. જ્યાંથી નુકસાન થતું હોય ત્યાંથી નુકસાન બંધ કરવું પડે. નુકસાન ક્યાંક થાય બંધ, ક્યાંક આગ ક્યાંક લાગે બોલવે કે પાણી ક્યાંક નાખ્યું હોય, જ્યાં આગ લાગે ત્યાં જ પાણી નાખવું પડે. આગ ક્યાંક લાગે પાણી ક્યાંક દૂર ક્યાંક ધોળે વેદ્ય પણ પોતે વેદક પણ વેદ્ય એટલે વેદાવા યોગ્ય વેદ્ય વેદક પણ પોતે છે માટે અંતરનો જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ અંતર્મુખ થવાના સાધન સિદ્ધ થાય છે કે જે ગુણ દ્વારા પરાન્મુખ થવાતું હોય તે જ ગુણ દ્વારા સસન્મુખ થવાય, બીજા ગુણથી નહીં. આ વિષયમાં પૂજ્ય ગુરુદેવના વચનોનો આધાર ઉદ્ધરણ કરવા યોગ્ય છે. નીચે જે પ્રશ્ન ઉત્તર છે તે 637 નંબરનો પ્રશ્નામૃત ગુરુદેવ જે લક્ષ લક્ષણની ચર્ચા પરિશિષ્ટમાં ચાલી છે એના ઉપર જે પ્રવચન થયા છે એ પ્રવચન પ્રશ્નો ચર્ચાયેલા ત્યાંથી આ વાત ખેંચેલી છે. છેલ્લે લીધો છે એ આપણે અને કઈ લીધી છે પરસ્પરે બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાનનું કારણ છે એ ગુરુદેવ શ્રીના વચનામૃતની છેલ્લે લીધી છે પરસ્પરે બુદ્ધિ છૂટી કુમતરપાને ઉપર અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે વાત કરી છે આમાં લોજિક લીધું છે પણ મૂળ જે પરિશિષ્ટ છે એમાં વેદાંતિક જ્ઞાનની પ્રસિદ્ધિ છે તે અનુભવ પ્રધાન વાત છે એ બધું પણ પ્રમુખ ઉપાય છે પ્રથમમાં પ્રથમ સ્વરૂપની ઓળખાણ અને નિર્ણયના કાળમાં દિશાફેર થાય છે અને સ્વસંતુકતા આવે છે ત્યારથી સમ્યક સન્મુખની ત્યાં દ્રષ્ટિ કહેવામાં આવે વર્ગ બદલાઈ ગયો બીજો ક્લાસ થઈ ગયો એ સમય
સમય દેવ છે ભગવાન